સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 38, પ્રસારણ તારીખ 27 સપ્ટેમ્બર 2007.
અમારી જેમ જ મેઘરાજાને હવે ખમૈયા કરવાની વિનંતી કરી રહેલા ખેડૂત મિત્રોને આજે ડોક્ટર પરાશરાજેની સાથે હેત ભર્યા નમસ્કાર.
લાલ, હવે તો એમ લાગવા માંડ્યું છે કે વરસાદ ચોમાસું પાક લેવા દે તો સારું છે.
સાચી વાત છે. મોટા ભાગના ખેડૂતો જુવાર, બાજરી અને મગફળી જો વરસાદ અટકે ને તો લેવાની તૈયારી કરીને જ બેઠા છે. પણ મેઘરાજાને જાણે આ વખતે ગુજરાતમાં એવું ગોઠી ગયું છે કે ખસવાનું નામ જ નથી લેતા.
હા, અને એક ધારા વરસાદને લીધે આ કપાસ, તલ, ડાંગર કે તુવેરની ચિંતા થવા માંડી છે.
ભાઈ, એટલે તો આજે ડીએસસી અને સજ્જતા સંઘ તથા આપણી વિનંતીને માન આપીને આપણા ખેતી નિષ્ણાત ડોક્ટર પરાશરાને ફરી આપણે ત્યાં બોલાવ્યા છે.
હા, તો બીજા કશાયમાં સમય બગાડ્યા વિના સૌ પહેલું બધા વતી ડોક્ટર પરાશરાજીને કહી દઈએ નમસ્કાર.
નમસ્કાર ઉમાબેન, તમને, શંકરભાઈ ને અને તમામ ખેડૂત મિત્રોને.
હવે ડોક્ટર સાહેબ, હવામાન ખાતાએ તો આગાહી હજી શનિવાર સુધી વરસાદની કરી છે, એટલે હવે તો મને એ ચિંતા થવા માંડી છે કે પાણીના કારણે કટોકટી ઉભી ના થાય તો સારું છે, એટલે એની વાત કરો ને કે આ સ્થિતિમાં શું કરવું.
એક તો અતિવરસાદના હિસાબે અને કન્ટિન્યુઅસ આવું વાતાવરણ હોવાથી ઘણા બધા ચોમાસુ પાક, જે ખાસ કરીને બાજરી, જુવાર, તલ, મગફળી, આમાં નુકસાન થવાના મોટા ચાન્સીસ છે. અને કપાસમાં પણ એવું અત્યારે ખેડૂતોના સમાચાર છે કે વરસાદ સાથે સાથે પવન થવાથી કપાસ પડી ગયા, તો એના હિસાબે જે નીચેના ઝીંડવા છે એ પણ સડવાનું ચાલુ થશે. એમાં ખાસ કરીને વરસાદનું જે પડેલું પાણી છે એ ખેતરમાં ભરાઈ ન રહે, તાત્કાલિક એનો નિકાલ કરવો.
બરાબર છે.
અને જે બાજરી કે ઉભું છે એને અત્યારે હાલ પૂરતું 2-4 દિવસ વાઢવાનું કે કાપવાનું રોકી રાખે,
મુલતવી રાખવું જોઈએ.
અને જેવો તાપ નીકળે અને વાતાવરણ થોડું ચેન્જ થાય પછી એને વાઢવાનું કે લણવાનું વિચારવું જોઈએ.
ચાલો પાણી તો અત્યારે ના ભરાવા દઈએ અને થોડું સૂકું હવામાન થયા પછી જ જુવાર, બાજરી લણીએ કે મગફળી ઉપાડીએ. પણ એક ધારા ભેજને લીધે સફેદ માખી જેવા ચૂસિયા અને કપાસના ખૂણિયા ટપકા, મૂળનો અને ઝીંડવાનો કોહવારો, આ બધા જેવા રોગ ના થાય એ માટે શું કરવું?
બરાબર છે, અગત્યનો મુદ્દો છે. અને અત્યારે આજનો એક પ્રશ્ન છે, દરેક ખેડૂત ખાસ સાંભળે કે કપાસમાં સફેદ માખી વધી રહી છે. કાલે પણ ઘણા બધા ખેડૂતના ફોન હતા અને એના હિસાબે કપાસ ફીકો દેખાય છે.
બરાબર.
એ ઉપરાંત આ અતિવરસાદના હિસાબે મૂળમાં પાણી ભરાયું તો મૂળનો કોહવારો
આવ્યો,
અને પવનના હિસાબે કપાસ જ્યાં આડાપેડા છે અને વહેલી જાતો છે એમાં ઝીંડવા તૈયાર થઈ ગયા છે ખાસા એવા, અને જે ઝીંડવા ફાટવાની તૈયારીઓમાં હતા એ કાળા પડી જવાના ફૂગના હિસાબે. અને બેક્ટેરિયાથી થતો એક રોગ છે, ખૂણિયા ટપકાનો રોગ, એ પણ 4-5 વર્ષે ફરી આ વર્ષે દેખાયો છે. તો આ પરિસ્થિતિમાં આપણે ખાસ કાળજી રાખવી જોઈએ અને દવાના જે 1-2 છંટકાવ કરીએ એ ખાસ નોંધી લો તમે.
બરાબર.
એક તો ખૂણિયા ટપકો છે, બેક્ટેરિયાથી થતો રોગ છે,
એટલે આને ફૂગ કે એની સાથે
કોઈ લેવા દેવા નથી. એટલે ખાસ જે દવા ચૂસિયાની કે ફૂગના રોગને રોકવા માટેની દવા છે એની સાથે સ્ટ્રેપ્ટોસાયક્લિન કે બેક્ટેરિયામાયસિન,
બરાબર,
આવી બેક્ટેરિયાનાશક દવાને સાથે ભેળવવી જરૂરી છે.
એનું પ્રમાણ કેટલું રહે?
એનું 6 ગ્રામનું એક પડીકું આવે છે જે 1 એકર માટે વપરાતું હોય છે. તો એનું પહેલા દ્રાવણ બનાવી અને જે 8-10 પંપ થાય એમાં એવા સરખા ભાગમાં,
150 લિટરમાં 6 ગ્રામ નાખે,
6 ગ્રામ ખાલી,
બરાબર.
તો એ ખાસ ભેળવવાનું છે અને નીચે પડેલા મીન્સ છોડ જે નીચે પડી ગયા છે એમાં ઝીંડવાનો કોહવારો અને સડો છે મૂળનો, એને રોકવા માટે ખાસ કરીને મેન્કોઝેબ જેવી અથવા તો સાફ જેવી દવા કે જેમાં મેન્કોઝેબ અને કાર્બનેઝેબ બંને સાથે આવે છે, એનું 1 લિટર પાણીમાં 2 ગ્રામના હિસાબે, એટલે કે 150 લિટર પાણી એકરમાં જતું હોય તો 300 ગ્રામના હિસાબે દવાનો છંટકાવ કરો. અને સફેદ માખી જો હોય, કદાચ આ વાર ભારે વરસાદમાં એને હળવાશ પણ જોવા મળે, માખી ધોવાઈ પણ જાય,
ધોવાઈ ગઈ હોય,
પણ છતાંય તાપ નીકળશે તો ફરી આવવાના ચાન્સીસ છે કારણ કે એના દિવસો છે અત્યારે. તો એના માટે ટ્રાઇઝોફોસ જેવી દવા પસંદ કરવી, એટલે 1 પંપમાં 40 મિલીલીટર હિસાબ નાખવી અને આનો છંટકાવ કરવો. અને વાતાવરણ આવું જ રહે તો ફરી 5 થી 6 દિવસ પછી ફરી આનો છંટકાવ કરવો જરૂરી.
એટલે 2 છંટકાવ એક અઠવાડિયાના અંતરે કરવા
જોઈએ.
બરાબર છે. પણ હવે વધારે વરસાદના લીધે ડોક્ટર સાહેબ ઘણા પોષક તત્વો કાં તો ધોવાઈ ગયા કે જમીનમાં ઊંડા ઉતરી ગયા હશે, તો અત્યારે ફાલ બેસે ત્યારે ઉપરથી કોઈ ખાતર આપી શકાય ખરું, ખાસ કરીને કપાસમાં?
એકદમ સાચી વાત છે શંકરભાઈ. આજે સવારે જ ધારડીથી ખેડૂતનો ફોન હતો જયેશભાઈનો કે ફરી વરસાદ પડ્યો છે, જમીન ભીની છે અને આગળના ફાલને નુકસાન થયું છે, તો બીજો ફાલ લેવડા માટે અત્યારે ખાતર આપી શકાય? તો એવા સંજોગોમાં આપે એમોનિયમ સલ્ફેટ અથવા યુરિયા થોડું આપી શકાય. પણ જો તમે દવા કે બીજી કોઈ પણ ફૂગનાશક દવાઓનો છંટકાવ કરતા હો તો સાથે 19-19-19 જે એનપીકે આવે છે, જે સોલ્યુબલને ઉપરથી છાંટી શકાય એવા સ્વરૂપમાં આવે છે, અને એકરે 1 કિલો જ ખાલી વાપરવાનું હોય છે.
એકરે 1 જ કિલો?
1 જ કિલો. તો એ વાપરો તો તાત્કાલિક જલ્દી મળી શકે.
એટલે 1 પંપમાં 100 ગ્રામ જ નાખવાનું રહ્યું?
100 ગ્રામ.
બરાબર છે.
પણ આ વરસાદને લીધે ડાંગર એરંડા ને તુવેરમાં કઈ નુકસાન થવાનું ખરું?
થઈ શકે. હવે ડાંગર છે એ પણ જે વહેલી જાતો છે, જે ખાસ કરીને 90 થી 120 દિવસ વચ્ચે પાકે છે અને જેનું ટાઈમે રોપણી થઈ ગઈ છે અથવા તો ઓરીને વાવેલી છે, એ ડાંગરો જલ્દી તૈયાર. એવી ડાંગરનો વાઢવાનો પણ સમય થતો આવે છે, તો એમાં દાણા ભરાઈ ગયા હોય એવા સમયે જો આવો વરસાદ અને વાતાવરણ બગડે તો એમાં ગલત આંજિયાનો રોગ પણ આવી શકે.
ગલત આંજિયો
એટલે કે ડુંડીની અંદર અમુક દાણા કાળા અને મોટા થઈ જાય.
ઠીક. આપણે જુવારમાં જે
અંગારીઓ આવે એ જાતનો ખુલ્લો અંગારીઓ જ છે.
બરાબર છે.
ગલત આંજીઓ કહેવાય ને ઇંગ્લિશમાં, એને ફોલ્સ સ્મટ કહે છે. તો આ રોગ આવી શકે છે.
બરાબર.
પણ એમાં હવે કોઈ બીજી દવા છાંટવાથી બહુ ફાયદો નહીં થાય, કારણ કે એનું જે કંટ્રોલ કરવાનો ટાઈમ જતો રહ્યો. પણ ડાંગરને પણ વાઢવાનો જો ટાઈમ થયો હોય તો વરસાદ લંબાય તો એ પણ નુકસાન છે જ એક જાતનું. એ સિવાય એરંડાની જો વાત કરીએ તો એરંડામાં થડનો કોહવારો ચાલુ થઈ જાય જો આવું જ વાતાવરણ રહે તો. થડ નીચેથી તરફથી સુકાવા માંડે અને આખું બ્રાઉન થઈ જાય, એટલે કે ભૂરું પડીને પછી ધીમે ધીમે કાળું પડી જાય અને આખો છોડ ઉપરથી નીચે તરફ સુકાવા માંડે. તો એવા સંજોગોમાં આપણે ફૂગનાશક દવાઓ
1 લિટર
પાણીમાં 2 ગ્રામના હિસાબે નાખીને છોડની આજુબાજુમાં ટ્રેન્ચિંગ કરી દેવાનું છે.
બરાબર છે.
લગભગ 1 છોડની આજુબાજુમાં 1.5 લિટર પાણી જવા દેવાનું, જેથી કરીને એ રોગ આગળ વધતો બંધ થઈ જાય. અને એ સિવાય તુવેરમાં હજી ફૂલ આવવાની અવસ્થા છે અત્યારે, એટલે એમાં ખાસ બીજું કોઈ નુકસાન નહીં થાય. પણ કદાચ પવન હોય તો આડી પડી જવાની કે એમાં ફૂલ ખરી જવાની કે એવી બીક લાગે આપણને.
પણ તો પછી ડોક્ટર સાહેબ આ સિવાય બીજા કોઈ રોગ કે જીવાત, ખાસ કરીને તુવેરમાં લીલી ઈયળ અને એરંડામાં લશ્કરી ઈયળનો ઉપદ્રવ દેખાય તો શું કરવું?
એના માટે તુવેરમાં લીલી ઈયળ માટે આપણે પક્ષીઓનો પણ સહારો લેવાનો છે. પાકો એનાથી લગભગ 2 ફૂટ ઊંચે રહે એવું એક લાકડી કે હલાથી ઉપર આડું લાકડું બાંધીને પક્ષી બેસી શકે એવી જગ્યા, એટલે કે પર્ચિંગ સાઇટ આપવાની અને એકરે એવા 5 લાકડા ખોડી દેવાના છે. અને તુવરમાં તો હજી શરૂઆત છે, એટલે અત્યારથી ફેરોમેન ટ્રસ લગાવે તો પણ એનો ફાયદો મળવાનો જ છે.
બરાબર.
કારણ કે એમાં તો હજી આપણે જે નાયલોન અને બોલ્ટ વેરાયટી છે એ તો ફેબ્રુઆરી સુધી ચાલતી હોય છે.
હા ખરું.
તો એમાં અત્યારે ફેરોમેન ટ્રેપ્સ લગાવવાથી પણ ફાયદો થશે. એ સિવાય જેમ ન્યુક્લિયર પોલીહેડ્રોસિસ વાયરસ આવે છે, એક જે બાયોલોજીકલ કંટ્રોલ એજન્ટ છે, તો દવાની જગ્યાએ તમે એનપીવીનો સ્પ્રે પણ કરી શકો, જેથી ઈયળને વાયરસનો રોગ લાગે અને ઈયળ મરી જાય અને લાંબો કંટ્રોલ મળે. એ સિવાય લશ્કરી ઈયળ પણ એરંડામાં વધી રહી છે, કપાસમાં પણ બૂમ હતી પણ કદાચ આ વરસાદથી થોડી હળવી પડે,
ઓછી થઈ હશે.
પણ એરંડાની તો એનો પસંદગીનો ખોરાક છે, જ્યાં સુધી એરંડા મળે ત્યાં સુધી તો કપાસ ઉપર જવાની જ નથી. તો એક ફાયદો લશ્કરી ઈયળમાં એ છે આપણને કે એની માદા છે એ માસની અંદર 200-300 જેટલા ઈંડા એક જ જગ્યાએ મૂકે છે. તો એક ખેડૂત મિત્રોને એક મારી વિનંતી છે કે 2-3 દિવસે કે 4-5 દિવસે ખેતરમાં જ્યારે પણ જાય એરંડાની અંદર એક આંટો મારી લે અને જ્યાં ઈંડાના સમૂહ દેખાય તો એ આખું ઈંડા સાથેનું પાન તોડી લે, અને જો એવો કોઈ ઈંડાનો માસ આગલી વખતનો રહી ગયો હશે તો એમાંથી નાની નાની 200-300 ઈયળો એક સાથે જો નીકળી હશે તો એ પહેલા 2 દિવસ એક જ પાન ઉપર રહેવાની છે. તો એવા માસવાળા અથવા એવા ઈયળોના સમૂહવાળું પાન પણ તોડી લેવું અને એને ખેતરની બહાર જઈને એને નિકાલ કરવો.
બરાબર છે.
તો આ રીતના પણ આપણને એમાં ફાયદો થઈ શકશે. અને એરંડામાં પણ લશ્કરીયળનું ફેરોમેન ટ્રેપ્સ હજી મોડું નથી થયું લગાડી શકાય, અને લશ્કરીયળનો પણ એનપીવી આવે જ છે માર્કેટની અંદર, તો આવી વસ્તુઓનો પણ ફાયદો.
એટલે હવે આપણે બનાવવું પડે એવું નથી, એનપીવી
કંપનીઓ વેચે છે ઘણી બધી.
તો ડોક્ટર સાહેબ, આપણે રાસાયણિક દવાઓની વાત તો ઘણી વખત કરીએ છીએ, પણ આમાં પાકને મદદરૂપ એવા કીટકોને ઓછું નુકસાન થાય અને પાકને નુકસાનકારક જીવાતો જ કાબુમાં આવે એ માટે શું કરી શકાય?
બરાબર છે, બહુ અગત્યની વાત છે. દાખલા તરીકે આપણે કપાસની વાત કરીએ તો એમાં સફેદ માખી કે થ્રીપ્સ કે મિલીબગ તો એને જ વધારે નુકસાન થાય. અને આપણા મિત્રો જે છે, મિત્ર કીટકો અંદર છે, ઢાલિયા છે કે ટ્રાયકોગ્રામા છે, તો એના માટે આપણે એક તો નીમ બેઝ પ્રોડક્ટ પણ સિલેક્ટ કરી શકીએ. લીમડામાંથી બનાવેલી આઈટમ એમાં 500 PPM કે 1000 PPM કે 1500 PPM ની 3-4 ગ્રેડની અલગ અલગ કંપનીઓની આવે છે, તો એનો છંટકાવ કરવાથી ખાસ એક કીટક જે પાન ખાઈ રહ્યું છે એને ખાવાની રૂચિ આખી જતી રહેશે. એટલે ખાધા પીધા વગર સ્લગીશ થઈને શાંતિથી બેસી રહીને એને 3-4 દિવસમાં મૃત્યુ થશે. એટલે આ કેમિકલ છે કે આપણા ફાયદાકારક કીટકોને ઓછું નુકસાન કરતા છે. અને એ સિવાય અત્યારે ખાસ કરીને ચૂસિયા માટે દવા છાંટાય એમાં સિસ્ટેમિક દવા કે જે દવા 3 કલાકની અંદર છોડની અંદર જતી રહે, પછી એનો કોઈ પણ અવશેષ પાનની ઉપર રહે નહીં,
બરાબર,
જેથી કરીને ફાયદાકારક કીટક ત્યાં ફરે કે એના ઉપર બેસે તો એને ઓછામાં ઓછું નુકસાન થઈ શકે.
એમ તો પેલી ટ્રાયકોગ્રામા ભમરીના કાર્ડ વિશે પણ ખાસ માહિતી ખેડૂતોને નથી હોતી, તો એ વિશે કઈક વાત કરશો સર?
આ થોડું વિસ્તારથી લઈએ એના વિશે. ટ્રાયકોગ્રામા ચિલોનિસ નામનું એક કીટક છે, એકદમ બારીક ભમરી, આપણે નરી આંખે જોઈ પણ ના શકીએ. હવે એનું જીવનચક્ર એવું છે કે એ ભમરી લીલીયળ કે લશ્કરીયળ કે એવા જે કીટકોના ઈંડા છે એની અંદર, એના ઈંડાની અંદર પોતાનું ઈંડું મૂકી દે છે, અને 6 દિવસમાં એ ઈંડું કાળું પડી જાય અને એની અંદરથી ફરી ભમરી નીકળે. લીલીયળની બદલીમાં ભમરી નીકળે,
ભમરી નીકળે,
એટલે આપણો મિત્ર થયો એ,
બરાબર,
કારણ કે એને લીલીયળનું એક ઈંડું નાશ કર્યું. તો આવી ટ્રાયકોગ્રામા ભમરી લગભગ 4-5 દિવસમાં 30 જેટલા ઈંડાને કંટ્રોલ કરી શકે છે, અને એક ટ્રાયકોગ્રામા લગભગ 30-40 ફૂટના આજુબાજુના વિસ્તારની અંદર કામ કરતું હોય છે, બહુ દૂર નથી જતું બારીક હોવાથી. અને આ લાખોની સંખ્યામાં હોય છે કુદરતની અંદર. હવે આ ટ્રાયકોગ્રામા ખાસ કરીને આપણે સાઉથ ગુજરાતમાં જોઈએ તો સુગર ફેક્ટરીઓ પોતાની લેબોરેટરીમાં બનાવે છે શેરડીની અંદર છોડવા માટે, તેમાં પણ સાંઠાનો વેધક હોય છે એના માટે ખાસ કરીને. એ ઉપરાંત ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટીના દરેક કેમ્પસ ઉપર બાયોકન્ટ્રોલ ઉપર કામ થાય છે. એ સિવાય નાની મોટી ઘણી કંપનીઓ બનાવીને વેચતા હોય છે, તો આ લઈને પણ એનું કાળ હોય છે આપણે ખેતરમાં છોડી શકીએ, જેથી કરીને ભમરી એટલા વિસ્તારમાં કામ કરવાનું ચાલુ કરશે. અને લીલી અડકે લશ્કરીને
એક એકરમાં કેટલા કાર્ડ મૂકવાના?
એક એકરમાં એક કાર્ડનું હોય છે, 50,000-1,00,000ની સંખ્યામાં છોડવાના હોય છે. એનું એક કાર્ડ હોય એની અંદર 50,000 જેટલા ભમરીઓના ઈંડા આવી જાય.
પરાશર સાહેબ, હવે તો એટલી જ આશા રાખીએ છીએ કે ખેડૂત ભાઈઓ બહેનો આ બધા સહેલા છતાં અસરકારક ઉપાયો એમની ખેતીમાં પણ અજમાવે અને નવો ચિલો ચાતરા પછી શું ફાયદો થશે એ પણ જણાવે.
સાચી વાત છે ઉમા બેન, આવા પ્રયોગો તો ઘણા છે પણ ખરેખર આમાં આપણે કરવા વાળા ખેડૂતો બહુ ઓછા છે,
અને ખરેખર તો કરવા જોઈએ નવી ખેતીમાં. સાચી વાત કક્ષે, એ તો કોઈ ડાયા માણસે કહ્યું છે ને કે આશા સારામાં સારા પરિણામની રાખીએ, પણ તૈયારી તો વિકટમાં વિકટ સંજોગોની જ રાખવી છે, ખરું? અને કટોકટી ઉભી થાય તો શું કરવું એનું આયોજન પહેલાથી જ કરી રાખવું જોઈએ.
એટલા માટે તો DSC અને સજ્જતા સંઘે શિયાળુ રવિ પાકોમાં કેવી તૈયારી કરવી જોઈએ, કયા કયા ખાતરોની જરૂર પડશે, કઈ જાતના બિયારણ લાવી રાખવા જોઈએ, આ બિયારણોને ચૂસિયા જેવી જીવાત અને ફૂગના રોગથી બચાવવા કેવો પટ આપવો જોઈએ, તેની બધી માહિતી તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે.
એટલે મિત્રો, તમારે શિયાળામાં કયો પાક વાવવો છે, તમારા વિસ્તારમાં જમીન કેવી છે, પાણીની પરિસ્થિતિ કેવી છે વગેરે તમામ વિગતો વેળાસર 95-27-17-235-995 ઉપર ફોન કરીને કે પત્ર દ્વારા ભૂલ્યા વિના જણાવી દેજો.
બિલકુલ,
એટલે કાર્યક્રમમાં તો વાત કરીશું જ, પણ જે તે ગામ દીઠ લેખિત માય મોકલવા માંડીશું. ઉમા, આમ તો ચર્ચા ઘણી બધી છે પણ હવે આજે સમય પરવાનગી આપતો નથી, એટલે એમ કરીએ કે આજનો ઇનામી સવાલ પૂછીને અને 35મા કાર્યક્રમમાં પૂછેલા પ્રશ્નનો સાચો ઉત્તર આપનારા મિત્રોમાંથી ઇનામ વિજેતા 2 મિત્રોના નામ જાહેર કરી દઈએ, એટલે ખેડૂત મિત્રો પણ થોડા ઉત્સાહમાં આવી
જાય. તમે કહો એની રાહ જોઈને બેઠી હતી. જો આ ડ્રો કરીને તૈયાર જ રાખેલો છે. બોલો જે 35મા કાર્યક્રમમાં આપણે શું પૂછ્યું હતું?
તો મિત્રો, 35મા કાર્યક્રમમાં અમે પૂછેલું કે યુરિયા ખાતરની બચત કરવા એ કઈ રીતે આપવું જોઈએ.
હા, અને એનો સાચો જવાબ છે દવા છાંટવાના પંપમાં પાણીમાં ભેળવીને સીધું છોડ ઉપર છાંટવું જોઈએ.
ફોન અને પત્રથી જવાબ આપનારા સંખ્યાબંધ મિત્રોમાંથી 151 રૂપિયાનું બીજું ઇનામ જીતે છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગામ લાખાપાદરના રાદડિયા હસમુખભાઈ અર્જન.
અને 251 રૂપિયાનું પહેલું ઇનામ જીતનારા ભાગ્યશાળી મિત્ર છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગામ સામઠીના વાઘણિયા પ્રહલાદભાઈ એમ.
દોસ્તો, તમને બંનેને ઇનામ મુબારક, બીજા તમામ શ્રોતા મિત્રોને પણ ધન્યવાદ.
ખૂબ ધન્યવાદ લાલ. સાચા ધન્યવાદ તો ત્યારે જ અપાય જયારે એમના ગામમાં સજ્જતાનો સંઘ લાવી ખેતીમાં રંગ શ્રોતા મંડળ સ્થાપે.
ભાઈ, એ માટે DSC માં તો રમેશભાઈ ફોર્મ તૈયાર રાખીને બેઠા જ છે. ફોન કે પત્ર આવે એટલી વાર તરત ફોર્મ મોકલી જ આપશે.
અને આજે ફોર્મ મંગાવવાની સાથે ઇનામ માટેના ડ્રોમાં સામેલ થવા હવે પૂછી લો આજનો 38મા કાર્યક્રમનો સવાલ.
એ પણ તૈયાર રાખીને જ બેઠો છું. હા તો મિત્રો લખો, લીલી અને લશ્કરી ઈયળને કાબુમાં લેવા દવા ઉપરાંત બીજા કયા ઉપાય કરી શકાય છે?
સવાલ બરાબર લખ્યો મિત્રો, ફરી બોલું છું. લીલી અને લશ્કરી ઈયળને કાબુમાં લેવા દવા સિવાય બીજા કયા ઉપાય કરી શકાય? સવાલ બરાબર લખી લીધો મિત્રો. ચાહો તો અત્યારે જ 95-27-17-235-995 આ ફોન જોડીને તમારા જ અવાજમાં રેકોર્ડ કરાવી શકો છો.
અને ચાહો તો પત્ર લખો, સરનામું તો તમારી પાસે છે જ. સજ્જતાનો સંગ
લાવે ખેતીમાં રંગ, DSC
સરકારી ટ્યુબવેલ પાસે,
બોપલ,
અમદાવાદ 58.
ખેડૂત ભાઈઓ બહેનો, DSC અને સજ્જતા સંઘ તો એમ જ ઈચ્છે છે કે આપણે ખેતી પણ વ્યવસ્થિત આયોજન સાથે કરીએ, જેથી મોંઘા ભાવના ખાતર, બિયારણ, દવાઓ વગેરેનો ઓછામાં ઓછો બગાડ થાય અને સારામાં સારી ઉપજ મળે.
અને તો જ યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગાખાન ફાઉન્ડેશનની સહાયથી પ્રસ્તુત આ કાર્યક્રમનો હેતુ બર આવે.
તો હવે ડોક્ટર પરાશર સાહેબનો બધા અતિથિ આભાર માનીને અહીંથી લઈએ રજા અને બધાને કહી દઈએ
નમસ્તે.